તારીખ 23/6/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 271 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 127
271 નંબરનો બોલ છે. કળશ ટીકા કળશ 163 કળશ ઉપરના પ્રવચનમાંથી આ બોલ છે. સર્વજ્ઞ જિનેન્દ્ર દેવે જે આત્મા ધ્રુવ કહ્યો છે તેને જે જીવ અવલંબે છે તેને ધ્રુવ તેને તે ધ્રુવ સ્વભાવમાંથી શુદ્ધતા પ્રગટ થાય છે. સર્વજ્ઞ જિનેન્દ્ર દેવે જે આત્મા ધ્રુવ કહ્યો છે તેને જે અવલંબે છે, શું કહે છે, અવસ્થામાં શુદ્ધતા પ્રગટ થવાનું આ એક જ કારણ છે કે વિકરાગ પરમાત્માએ જે આત્માનું એક રૂપ કાયમી સ્વરૂપ કહ્યું છે, જે એવું ને એવું રહે છે, ધ્રુવ એટલે એવું ને એવું રહે છે, એવું જે સ્વરૂપ કહ્યું છે તે એવો હું છું. અવલંબન એટલે એવો હું છું એમ અભેદ ભાવે નિર્વિકલ્પ પરિણામે અભેદ ભાવે અને નિર્વિકલ્પ પરિણામે પોતાનો પોતારૂપપણે અનુભવ થાય એને અવલંબન કહે છે. ભેદથી સમજવાનો પ્રકાર છે આપણે ત્યાં, ત્યારે આ વિષયમાં એક પ્રશ્ન આવે છે કે અવલંબન કયા ગુણની પર્યાય, કયા ગુણ દ્વારા આત્મા પોતાનું અવલંબન લે છે. જેમ જ્ઞાન દ્વારા જાણે છે, શ્રદ્ધા દ્વારા શ્રદ્ધે છે અને ચારિત્રથી સ્થિર થાય છે એમ કહેવાય છે, એ રીતે અનેક ગુણોના કાર્યોનું કથન છે. અવલંબન છે એ કયા ગુણનું કાર્ય છે? અવલંબન તો બધા જ ગુણો જે સ્વ તરફ પોતાના સ્વરૂપમાં ભળે છે, બધા જ ગુણોનું પરિણમન લીન થઈને એકાગ્ર થઈને મગ્ન થઈને સ્વ સ્વરૂપમાં બધા જ પરિણામો લાગે છે, સર્વગુણોના પરિણામ લાગે છે એને અવલંબન કહેવામાં આવે છે. મુખ્યતા એને દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ ગુણ દ્વારા કહેવામાં આવે છે. શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આનંદ એ બધા દ્વારા પોતાનું જ અવલંબન લેવાય છે, કોઈ એક ગુણની એ પર્યાય નથી. એવો જ પ્રશ્ન આવે છે મહિમાના વિષયમાં કે મહિમાનું કાર્ય કયો ગુણ કરે છે? મહિમાનું કાર્ય કોઈ એક ગુણ કરે છે એમ નથી, ભલે જણાય છે ઓળખાય છે જ્ઞાન દ્વારા, તો પણ જે સ્વરૂપનો મહિમા છે એમાં કોઈ એક જ ગુણકાર્યનું એ પરિણામ છે એમ નથી, એ આખા દ્રવ્યનું પરિણમન છે એમ કહેવાય. મહિમા છે એ આખા દ્રવ્યનું પરિણમન છે. પરપદાર્થનો પરતત્વનો પરપ્રત્યયનો મહિમા છે એ પણ આખા દ્રવ્યનું પરિણમન છે. અને અવલંબન આવે છે, પરાવલંબન હોય કે સ્વાવલંબન હોય, એ અવલંબન માત્ર પણ આખા દ્રવ્યનું એ પરિણમન છે, કોઈ એક ગુણનું પરિણમન છે, આખા દ્રવ્યનું એ પરિણમન છે. દ્રવ્ય પર્યાય છે, ગુણ પર્યાય નહીં પણ દ્રવ્ય પર્યાય છે. દ્રવ્ય ને ધર્મ છે કે નહીં? પર્યાય ને ધર્મ છે, ગુણ ને ધર્મ છે, દ્રવ્ય ને ધર્મ છે, સામાન્ય ના ધર્મ છે, વિશેષ ના ધર્મ છે, પ્રમાણ વિષયક જે પદાર્થ છે એના પણ ધર્મ છે, અનેક પ્રકાર છે. કહે છે કે જે જીવ અંતર ધ્રુવ સ્વરૂપ ને અવલંબે છે, અહીંયા કયો છે એમ લીધું ને, એમાં થોડો મરમ છે કે જેવો સર્વજ્ઞ પરમાત્માએ કયો છે એવો અનાદિના વિપર્યાસને લઈને મતિકલ્પનાથી ધ્રુવને કલ્પિત રીતે નક્કી કરવામાં આવે એવો નહીં એમ કેમ છે? એટલો ફરક છે. સર્વજ્ઞ જિનેન્દ્ર દેવે જે આત્મા ધ્રુવ કયો છે, જે એટલે જેવો કયો છે, જે કયો છે તેની વાત છે, જેવો કયો છે તેવાની વાત છે, વિચારથી નિશ્ચિત કર્યો છે એવો નહીં. વિચારથી એટલે કલ્પનાથી. કલ્પના કેમ છે કે રાગની પ્રધાનતામાં કલ્પના થયા વિના રહે નહીં. રાગ તે હું એવા પરિણમનની સાથે સાથે જે જ્ઞાનના પર્યાયમાં આત્મા સંબંધીનો વિચાર ચાલે છે એમાં જે નક્કી થાય છે એમાં યથાતથ્ય આત્મા આવે. જેવો છે કયો છે એવો આત્મા નક્કી થતો નથી. પણ એમાં ને એમાં જ્ઞાનની પ્રધાનતામાં, જ્ઞાન જ્ઞાન દ્વારા જ્ઞાન લક્ષણથી જ્ઞાયક સ્વરૂપને નક્કી કરે છે. જ્ઞાન પોતે પોતા દ્વારા પોતામાં પોતાના સ્વભાવને નક્કી કરે છે. પર્યાયને નહીં, ત્યાં જ્ઞાન પર્યાય છે. આ બધું કાર્ય પર્યાય કરે છે. જ્ઞાન પર્યાય, જ્ઞાનની ક્રિયા, જ્ઞાન પર્યાયમાં, જ્ઞાન પર્યાય દ્વારા જ્ઞાન સ્વભાવને નક્કી કરે એ જ્ઞાનની પ્રધાનતામાં રહીને ત્યારે એને એ જ્ઞાયક આત્માનો નિશ્ચય ઓળખાણ થાય છે. ત્યાંથી અવલંબન આવવાનો પ્રકાર ઉભો થાય છે. એટલે જેવો કયો તેવો, જે કયો તેવો એ વાત ભગવાનને વચમાં નાખવાનું કારણ થાય છે. ગુરુદેવ સંતો એ કહેતા કે સમ્યક દર્શનમાં કેવો આત્મા અનુભવાય છે કે ભગવાને કેવળ જ્ઞાનમાં જોયો છે તેવો આત્મા અનુભવાય છે. જોયો છે તેવો વાણી દ્વારા દિવ્ય ધ્વનિમાં કયો છે. અહીંયા ભલે કેવળ જ્ઞાન સર્વ આત્મા નથી, તો પણ જેનો અનુભવ આવે છે એ તો કેવળ જ્ઞાનમાં કયો છે એવા આત્માનો અનુભવ આવે છે. ભલે કેવળ જ્ઞાન ન હોય છતાં મતિ શ્રુતનો વિષય એ થાય છે. તેને જે જીવ અવલંબે છે, અવલંબે છે એટલે પોતાપણે પોતા સ્વરૂપે અનુભવ કરે છે, એનું નામ અવલંબન છે. આવો હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એવો વિકલ્પ માત્ર તે અવલંબન નથી. ભલે વિકલ્પમાં અહમ બુદ્ધિનો પ્રકાર હોય, આત્મામાં અહમ બુદ્ધિ કરવારૂપ પ્રકાર હોય, તો પણ એ વિકલ્પ છે ત્યાં સુધી અંતરાય છે. વિકલ્પ મટી અને નિર્વિકલ્પ અનુભવ થાય, હુંપણાનો વિકલ્પ કરવા પણ ન રહે અને કોરો એકલો અનુભવ રહી જાય પોતાના પોતાનો, અનુભૂતિ સ્વરૂપ છે એટલે રહી જાય, કરવા પડવાનો પ્રશ્નથી રહી જાય, ત્યારે એને અવલંબન છે. એ અવલંબન છે તેને ધ્રુવ સ્વભાવમાંથી શુદ્ધતા પ્રગટ થાય છે. એવા સ્વરૂપના અવલંબનવાળા જીવને જે અવસ્થાની શુદ્ધતા પ્રગટ થઈ એ ધ્રુવમાંથી પ્રગતિ એમ કહેવામાં આવે છે. ધ્રુવ તો અચળ છે, ફેરફાર વાળું નથી. પ્રગટે પચ પ્રગટે ત્યારે એમાં ફેરફાર દેખાય, ન પ્રગટે ત્યારે એવું કાંઈ નથી. પણ પરિણામ દ્રવ્યનું છે, તે જ પદાર્થનું તે પરિણામ છે. અને વસ્તુ ટકીને પરિણમતી, ટકીને બદલતી, અનુભવ ગોચર થાય છે. વસ્તુ જે વસ્તુનો અનુભવ છે એમાં પોતે એમને એમ ટકીને પરિણમતો, એમને એમ રહેતો છતાં પરિણમતો, એવો જે પ્રકાશ છે એ અપેક્ષાએ ધ્રુવમાંથી શુદ્ધતા પ્રગટ થાય છે એમ કહેવામાં આવે છે. એ વિષય સૂક્ષ્મ છે. ધ્રુવ ધ્રુવ પણ રહે અને છતાં એમાંથી પ્રગટે સામાન્યનું વિશેષ થાય છે, સામાન્યમાંથી વિશેષ થાય છે, અને વિશેષ સામાન્યમાં અંતરલીન થાય છે. આમ હોવા છતાં સામાન્ય રીતે સામાન્ય હોવાથી ધ્રુવ પણ એક રૂપ રહે છે, ત્યારે જ એને સામાન્ય કહેવાય, નહીં તો એને સામાન્ય કહેવાય નહીં, વિશેષ કહેવાય નહીં. કરે તેને ધ્રુવ સ્વભાવમાંથી શુદ્ધતા પ્રગટ થાય છે. જેવો ધ્રુવ સ્વભાવ શુદ્ધ છે તેવી જ અવસ્થા પ્રગટ થાય છે. તેથી અવસ્થામાં મલિનતાના અભાવને શુદ્ધતા કહેતા વસ્તુને પણ શુદ્ધ કહેવામાં આવે છે. વસ્તુમાં મલિનતાનો અભાવ થઈને શુદ્ધ થઈ છે એવી ધ્રુવ વસ્તુ તો નથી, એ તો સદાય જેવી છે તેવી જ વસ્તુ છે. છતાં અવસ્થાની શુદ્ધતા એ સદ્રશ જે ભાવ સ્વભાવ ભાવ તે જોઈને તેને શુદ્ધ વસ્તુ શુદ્ધ છે એમ પણ કહેવામાં આવે છે. તેને તે ધ્રુવ સ્વભાવમાંથી શુદ્ધતા પ્રગટ થાય છે. તેને તે આત્મા શુદ્ધપણે ઉલશો તેમ પણ કહેવામાં આવે છે. હવે એક શુદ્ધ પરિણમનને વધારે સ્પષ્ટ કરવા માટે એ પરિણમનના એક પડખાને ઉલશો છે આત્મા એમ કહેવામાં આવે છે. એક પડખાથી એમ કહેવામાં આવે છે, એક ન્યાયથી એમ કહેવામાં આવે છે. શુદ્ધ પરિણમનમાં અનંત ગુણનું પરિણમન છે, તેથી જેટલા ગુણથી કહીએ એટલા પડખા પડે. અવક્તવ્ય હોવાથી અનંતે અનંત તો કહેવાતા નથી, પણ જેટલા કથન કરી શકાય એવા ગુણ છે, વચન ગોચર એવા જે કેટલા ગુણ છે એટલા પડખેથી એ શુદ્ધ પરિણમનને, શુદ્ધ પરિણમનનું ગુણવાન પણ બતાવી શકાય છે. એ ગુણવાન પરિણમન છે જેમાં ગુણ પ્રગટ્યા છે, અનંત ગુણ પ્રગટ્યા છે. એ ગુણવંત પરિણમન હોવાથી કોઈ પણ ગુણ દ્વારા, વક્તવ્ય એવા કોઈ પણ ગુણ દ્વારા એનું કથન કરવામાં આવે છે એટલા પડખેથી એક જ પર્યાયનું કથન કરાય છે. કેમ કે એમાં એટલા ગુણો પરિણમેલા છે, પછી કોઈ પણ ગુણ દ્વારા કહો. અહીંયા ઉલશો એમ કહ્યું છે એ પુરુષાર્થનું ગુણ છે, વીરગુણનું પરિણમન છે. ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો અધિકારી છે. જે કોઈ મુમુક્ષુ આત્માર્થી જીવ ઉલ્લાસિત વીર્યવાન છે એ તત્વ પામવાનો અધિકારી છે. એટલે કે જેને સ્વતત્વનો મહિમા આવે છે એમાં ઉલ્લાસ આવે છે, એ પુરુષાર્થ દ્વારા જોરથી અંતર્મુખ થાય છે, ત્યારે પરિણામમાં એ ગતિ છે, પરિણામમાં એ વેગ છે, આખો આત્મા ઉલશો એમ કહેવામાં આવે છે. એ અભેદનું કથન છે. સામાન્ય રીતે શુદ્ધ પર્યાય સાથે દ્રવ્યને અભેદ કરીને જે કહેવાની પદ્ધતિ છે એ મુમુક્ષુઓને સમજવા માટે વધારે સાનુકૂળ પદ્ધતિ છે. તમામ પદ્ધતિમાં આ પદ્ધતિ વધારે સાનુકૂળ પદ્ધતિ છે. દ્રવ્ય પર્યાયના ભેદવાળી પદ્ધતિ એટલી સાનુકૂળ નથી જેટલી શુદ્ધ પર્યાયના અભેદપણે દ્રવ્યને કથન કરવાની પદ્ધતિ સાનુકૂળ છે. તેથી સમયસાર ગ્રંથમાં સૂત્રકર્તા આચાર્ય દેવે અને ટીકાકાર આચાર્ય દેવે બંને આચાર્ય ગુરુએ એ પદ્ધતિથી કથન કર્યું. બીજી વ્યાખ્યામાં એ વાત કરી છે, જીવ ચરિત દંશન જ્ઞાન થયો, દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત છે એવો જીવ, આત્માના દર્શન જ્ઞાન ચારિત્ર પરિણામ સ્વરૂપમાં સ્થિર છે એમ ન કહ્યું, પણ જીવ આત્માના શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિર છે તેને અમે સ્વસમય કહીએ છીએ. જે જીવ આવા પરિણામમાં સ્થિર છે એને અમે સ્વસમય કહીએ છીએ. સ્થિત કર્મ પૂજગળના પ્રદેશે કર સમય જીવ જાણે, અને જે કર્મના ઉદયમાં સ્થિર છે, ઉદયમાં આખો જીવ પોતે પોતાપણાનો અનુભવ કરે છે તે ઉદયમાં સ્થિર છે એને અહીંયા પર સમય કહીએ છીએ. એમ પરિણામમાં જે સ્થિર છે, ઠીક છે, પરિણામ આત્મામાં સ્થિર છે એ શૈલી નથી લીધી, ઉદ્ઘાટન જ ગ્રંથનો આ રીતે છે. તેથી જ સુધી અને ફરીને હવે આ દ્રષ્ટિકોણથી 47 શક્તિના પ્રવચનો વાંચ્યો. એકે એક પ્રવચનમાં પર્યાયથી અભેદ દ્રવ્યની વિવિક્ષા પદ્ધતિ ગુરુદેવના પ્રવચનમાં ચાલી છે. જે શૈલી કુમકુંડાચાર્ય અપનાવી છે એ જ શૈલી અમૃતચંદ્રાચાર્ય અપનાવી છે, એ જ શૈલી ગુરુદેવે અપનાવી છે. આમ સંધિ છે, શૈલીની જુઓ તો એ સંધિ છે 2000 વર્ષની. આ એક દ્રષ્ટિકોણથી વિચારણીય વિષય છે. અને એ જ આ વિષય સમજવા આવનાર જીવને માટે સૌથી સાનુકૂળ પદ્ધતિ છે. એટલે સહજ જ એ પ્રકારે પદ્ધતિ સમજાવવામાં આવી છે. આ શૈલી આવે છે એની પાછળ કારણ કારણની પણ સમજી છે. એટલે અહીંયા એ વચન છે. આ તો એક વચન આવ્યું એટલે એ બધો વિચાર આવ્યો કે તેને તે આત્મા શુદ્ધપણે ઉલ્છ્યો એમ કહેવાય છે. ઠીક, આ શૈલી છે. તેને તે આત્મા શુદ્ધપણે ઉલ્છ્યો તેમ કહેવામાં આવે છે. ઉલ્લાસ તો પરિણમનમાં થયો છે, પુરુષાર્થ તો પરિણમનમાં આવ્યો છે, પણ આત્મા ઉલ્છ્યો એમ કહેવામાં ત્યાં આવે છે. એમ આખા પદાર્થને પરિણામથી અભેદ કહીને જે તત્વ બતાવવાનું છે એ તત્વ બતાવવામાં આવે છે. એમાં પણ તત્વ જ બતાવવાનું છે, મૂળ સ્વભાવ જ બતાવવો છે. શુદ્ધતા પ્રગટ થાય છે ત્યારે ધ્રુવ સ્વભાવમાંથી શુદ્ધતા પ્રગટ થાય છે એમ કહ્યું, એટલે કે આખું દ્રવ છે એ શુદ્ધત્વ રૂપ પરિણમે છે. રાજનીતિના એ વિષય આવે છે. ટીકા કરતા કરષ્ટિકામાંથી પ્રવચન શું, દ્રવ્ય જ શુદ્ધત્વ રૂપ પરિણમે છે. એ તો શરૂઆતમાં જ એમને એ વિષય કરી દીધો છે. રાજમંદિર શરૂઆતમાં જે કહો છો કે પ્રવચન એ વિષય છે કે દ્રવ્ય જ શુદ્ધત્વ રૂપ પરિણમી છે. સમ્યક દ્રષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વ રૂપ પરિણમી ગયું હોવાથી અલ્પ રાગાંશને વિવિક્ષામાં નૈવત ગણીને ગૌણ કરી દેવામાં આવે છે. એટલે સમ્યક દ્રષ્ટિને રાગ નથી એમ કહેવાય છે. એમને સ્પષ્ટીકરણમાં સમ્યક દ્રષ્ટિના સ્વરૂપમાં એ વિષય લીધો છે. આખા દ્રવ્યમાં મોટો ફેરફાર થઈ ગયો. કોઈ પણ સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં ફરીને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરીને પરિપૂર્ણ સિદ્ધિને પામે છે મોક્ષ દશાને, કેમ કે એનું દ્રવ ફરી ગયું. શું થયું? ખરેખર તો પરિણમન ફરી ગયું છે, દ્રવ તો ધ્રુવ છે, પણ આખા દ્રવ્યને લક્ષ્યમાં લઈને એમ કહેવાય છે. પર્યાયથી અભેદ દ્રવ્યને લક્ષ્યમાં લઈને એમ કહેવાય છે કે એનું દ્રવ ફરી ગયું છે, એ દ્રવ્યમાં ફેરફાર છે. નહીતર એનું એ દ્રવ્ય ના દીથી છે. પણ એક વાર સ્વાનુભવ થયો અને અંતરના અલૌકિક આનંદના સ્વાદનો આસ્વાદ થયો, પછી એ આસ્વાદ જગતના કોઈ વિષયમાં તેને મળતો નથી. પહેલાંય મળતો નહોતો, પણ પહેલાં આસ્વાદ નહોતો થયો. અહીંયા એ આસ્વાદ થઈ ગયો છે, ચીજ ચાખી લીધી છે, અનુભવ થઈ ગયો છે, એટલે ફરીને છૂટી જવા છતાં પણ બીજે ક્યાંય એને એ સ્વાદ, આનંદ માટે જતી વૃત્તિને આનંદનો એ સ્વાદ ક્યાંય નહીં મળતો હોવાથી એ બધેથી ઉપેક્ષા પામીને સરવાળે પાછે આત્માના આનંદમાં આવ્યા વિના રહેતી નથી. સમજીએ તો બોલી અવભાષણ સુધી એ વાત થઈ દીધી છે, અસ્તિત્વ ભાષે છે એને બોલી લીધો છે ને. એક વાર પડી ગયા પછી પણ ફરીને દર્શન થાય છે એનું કારણ આવવા, ત્યાં તો હજી સ્વાદ નથી આવ્યો. એ વિષય તો તર્ક વિતર્ક ઉત્પન્ન કરી રહ્યો છે, પણ આ સ્વાદનો વિષય બહુ ચોખ્ખો છે. તેને પ્રદેશે પ્રદેશેથી અંદરમાં ભરેલ અનંત આનંદ, એમાંથી નમૂનો વ્યક્ત થઈને બહાર આવે ત્યારે એ આનંદ છે એને જગતમાં ક્યાંય પછી સ્થિર થવા દેશે. એનું આકર્ષણ એટલું જબ્બર છે કે સર્વ સાધક જીવો પોતાના સર્વકાળમાં એ આનંદમાં રહેવા જ ચાહે છે. અનંત કાળાવલી આત્મતત્વના ભોગવતામાં રહો, એ એની ભાવના સૂચક વચન છે. નિયમસાર પરમાગમના જે ભાવનાનો ગ્રંથ છે એ પદ્મપ્રમલધારી દેવના મુખમાંથી નીકળેલું વચન છે. એવા વચનો નીકળ્યા છે એટલે પોતે એમ બોલ્યા છે, પોતે એમ બોલ્યા છે એટલે લખ્યું છે કે અમારા મુખારવિંદમાંથી પરમાગમ ધરે છે. પોતે ને પોતે લખે છે. આ જે કાંઈ અત્યારે સ્વરૂપ સ્થિરતામાં આવીને આ પરમાગમ લખાય છે, પરમાગમ ધરે છે પ્રદેશમાંથી. પોતાને સ્પષ્ટપણે એ વિષય એટલો ચાલુ છે એને કહેતા જાય છે. જરાય એમાં અહમ બુદ્ધિ નથી. કોઈ એમ કહે છે પોતાની વાત કરવા માટે અહમ થયું કે ત્યાં એ પ્રશ્ન રહેતો નથી. કોઈ પણ દ્રવ દ્રષ્ટિવંત જીવ છે, ચોથા ગુણ સ્થાનથી માંડીને કોઈ પણ ગુણ સ્થાનમાં રહેલા દ્રવ દ્રષ્ટિવંતને બીજા અન્ય તત્વની દ્રષ્ટિનો જ અભાવ હોવાથી અને સ્વસ્વરૂપની દ્રષ્ટિ એટલે સર્વસ્વપણે પોતાનું જ સ્વરૂપ ઉપાદેય રહેતું હોવાથી, ઉપાદેય થયા કરતું હોવાથી અન્ય તત્વની ઉપાદેયતાનો ક્યાંય પણ એને પ્રસંગ છે નહીં. એ પ્રશ્ન જ વિચારણીય નથી કે એને અહમ ત્યાં થાય છે કે નહીં. સ્વરૂપનું પણ નહીં અને વર્તમાન શુદ્ધિનું પણ નહીં અને કોઈ પણ પ્રકારનું નહીં, કોઈ પણ અન્ય તત્વનું નહીં. તેને તે આત્મા શુદ્ધપણે ઉલશો તેમ કહેવામાં આવે છે. જેમ અનાદિ અજ્ઞાનથી પુણ્યપાપના ભાવ તે હું, એવો મિથ્યાત્વનો અનુભવ છે તે દુઃખનો અનુભવ છે. જેમ અનાદિ અજ્ઞાનથી પુણ્યપાપના ભાવ તે હું પુણ્યપાપના પરિણામ ન લીધું પણ આ ચોખ્ખું કર્યું કે અનાદિ અજ્ઞાનથી શું છે કે જે જે સમયે જે જે પ્રકારના પુણ્યના અથવા પાપના એટલે કષાયની તીવ્રતાના અથવા કષાયની મંદતાના, કષાયની મંદતા તે પુણ્ય છે અને તીવ્રતા તે પાપ છે, તે હું એવો જે અનુભવ છે એટલે કષાય તે હું ભલે તીવ્રપણે હો કે મંદપણે હો પણ એમાં કષાય સામાન્ય છે, તીવ્ર મંદતા તેના વિશેષો છે પણ કષાય તો એમાં સામાન્ય છે. એવો કષાય સ્વરૂપ તે હું એવો અનુભવ તે મિથ્યાત્મનો અનુભવ છે, એ જૂઠનો અનુભવ છે. આત્મા કષાય સ્વરૂપે ક્યારેય નથી, મિથ્યાત્મના કાળે પણ ઘી કષાય સ્વરૂપે થયો છે અને પોતાના સ્વરૂપનો અભાવ થયો છે એમ હોય તો કદી પણ એને એ મિથ્યાત્વ પલટીને સ્વરૂપભૂત થયેલું મિથ્યાત્વ પલટીને સમ્યકપણે એના અભાવપણાને પામે નહીં. એટલે એ અનુભવ જૂઠનો અનુભવ છે, તે દુઃખનો અનુભવ છે. મિથ્યાત્વ મિથ્યાત્વના અનંત દુઃખ સહિત જ હોય છે. સમ્યક્ત્વ સ્વરૂપના આનંદ અને સુખ સહિત જ હોય છે. આ અવિનાભાવી પરિણામ છે. મિથ્યાત્વ સાથે દુઃખનું પરિણમન થવું તેનું અવિનાભાવી પરિણમન છે, ન હોય એવું કદી બને. પુણ્યના કાળે કષાયની મંદતાના કાળે સાતા પ્રકૃતિના ઉદયના કાળે મને સુખ છે અને મને શાંતિ છે એવો કષાયની મંદતાનો અને સાતાનો અનુભવ તે દુઃખનો અનુભવ છે. મને ઠીક છે એ જૂઠનો અનુભવ છે. ખરેખર ત્યાં આત્માને સ્વભાવનું સુખ વર્તતું નથી પણ ત્યાં મિથ્યાત્વ સહિતના ભાવનું કષાયનું દુઃખ વર્તે. બળબળતા ઉનાળામાં ઠંડક થઈ જાય ત્યારે સુખ ન થાય, ભાઈ કોની સાથે મેળવે છે? કષાયની તીવ્રતાને કષાયની મંદતા સાથે મેળવતા તમે ક્યાંય સુખના દર્શન થશે? આત્મતત્વ જે નિરાકુળ સુખ સ્વરૂપ છે એને કષાયની તીવ્રતાથી શોધવા જતા કષાયની મંદતામાં સુખ શોધાઈ જશે ત્યાં તો કાંઈ નિરાકુળ સુખનું શોધન થશે. એ તો એક બાહ્ય દ્રષ્ટિએ બાહ્ય તત્વમાં મિથ્યાત્વને લઈને થતી સુખની કલ્પના છે અને સિવાય બીજું કાંઈ નથી. એ પરિસ્થિતિ છે. એ તો લૌકિક પ્રકારમાં અનેક ભેદે રીતે સુખની કલ્પના કરવામાં આવી છે, એ સુખ નથી. પરમાર્થના પ્રકરણમાં અલૌકિક વિષયનું જે સુખ છે આત્માનું એને ક્યાંય મળતી પાણ આવે એવું નથી, ક્યાંય એક પાણ કોઈ જગ્યાએ કોઈ અંશે મેળ ખાય એવું નથી. જાત ફેર છે આખે. આ 163 કળશ છે ને, અતિન્દ્રિય આનંદ આનંદ અમૃતના ભોજનનો વિષય છે. બંધ અધિકાર આનંદામૃત નિત્ય ભોજી સહ સહજ અવસ્થાન કુટુંબ. સ્વતંત્ર અધિકારનો આ પહેલો પ્રશ્ન, અને ત્યાં પણ બંધન એને બંધ તત્વ તરીકે વર્ણવ્યું છે. એની સામે એનો નાશ થાય ત્યારે આત્માનો આનંદ રસ ઉત્પન્ન થાય છે, એ પણ ત્યાં આનંદમાં રસનો વિષય મુખ્ય કહેવાય. પરિણામમાં ઉલટા સુલટા જાતિના, સમ્યક જાતિના અને મિથ્યા જાતિના પરિણામને પોઈન્ટ આઉટ કરવા માટે એના રસના પડખાથી એ વાતને સમજાવી, અને ત્યારે જ એ બરાબર સમજી શકાય એમ. એટલે જ મુમુક્ષુતાની ભૂમિકાથી આ વિષય એવી રીતે ચાલે છે કે કોઈ પણ મુમુક્ષુ ઉદયના પ્રસંગમાં વધારે સોચમાં, વધારે ચિંતામાં, વધારે રસમાં ઉલજીને પરણમીને કાર્ય કરે નહીં. ત્યારથી જ એ વાતને રસથી જ ફિક્કો પાડવાની વાત છે. સાંસારિક પ્રસંગોમાં ક્યાંય પણ વિશેષ ચિંતામાં ન પડવું, વિશેષ ચિંતામાં ન રહેવું, કોઈ પણ પ્રસંગમાં શ્રીમદજી કહી લાક્ષણિક પદ્ધતિ છે, તે જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે. પદ્ધતિ એવી જાય છે કે બધા વિષય જો રસની મુખ્યતાથી વિચારવામાં આવે તો સારી રીતે સ્પષ્ટ થઈને સમજાય એવા છે કે આમાં આધાર શું છે, પરિણમનનો દોર અને આધાર શું છે એ સમજાય. શું કહે છે, અનાદિ અજ્ઞાનથી પુણ્યપાપના ભાવ તે હું, એવો મિથ્યાત્વનો અનુભવ છે, તે દુઃખનો અનુભવ છે. એકત્વ બુદ્ધિથી રાગના મહારસ દ્વારા પરિણામ થાય છે કે રાગ પુણ્ય તે હું અને પાપ તે હું. કોઈ પણ પરિણામમાં એકત્વ બુદ્ધિએ પોતાનો અનુભવ થાય છે, એવો પોતે નહીં હોવા છતાં એવો અનુભવ થાય છે, તે મિથ્યાત્વનો દુઃખનો અનુભવ છે, દુઃખ સહિતનો અનુભવ છે. ભાવે અનંત દુઃખની પરંપરાનું એ મૂળ કારણ છે, અથવા અનંત જન્મ મરણનું એ બીજ છે. એથી ઉલટું જ્ઞાનીને અતિન્દ્રિય આનંદ અમૃતના ભોજન છે, અને દુઃખનો અનુભવ છે ત્યારે પોતાના સ્વરૂપને અનુભવનાર અને રાગથી ભિન્ન પડી જનાર જીવ સમ્યક દ્રષ્ટિ છે, પોતાના ભિન્ન ચૈતન્ય સ્વભાવને અનુભવ ગોચર કરે છે, તેને અંતરમાંથી અતિન્દ્રિય આનંદ અમૃતનો, અમૃત તુલ્ય જે આનંદ છે, જે આનંદના અનુભવથી જન્મ મરણનો નાશ થવાથી એને અમૃત કહ્યું, જેની મીઠાશના કારણે પણ એને અમૃત કહ્યું. કોઈ ફળ મીઠું હોય તો કહે છે ને બહુ મીઠું છે, અમૃત જેવું છે, આ કેરી અમૃત જેવી છે, આ સીતાફળ અમૃત જેવું છે એમ કહેવાય. એ મીઠાશ તો પૂતગળની ગળપણની છે, અહીંના આનંદની મીઠાશ અવર્ણનીય છે, એનું કોઈ વર્ણન થઈ શકે એવું નથી. એટલે અમૃત કહીને એને છોડી દે છે. આનંદ અમૃતનું ભોજન છે. સમ્યક દ્રષ્ટિ તમામ સાધક જીવો નિરંતરપણે એને વેદે છે, નિર્વિકલ્પ ભાવે એનો અનુભવ કરે છે, સ્વવિકલ્પ દશાના કાળમાં પણ નિર્વિકલ્પ પરિણતિએ એને વેદે છે, અને શુદ્ધોપયોગના કાળમાં તો નિર્વિકલ્પ શુદ્ધોપયોગ દ્વારા વિશેષપણે એને વિદે થાય. એમનું ભોજન છે, ભોજન પણ એટલા માટે લીધું છે કે જેમ ભોજનનો અભાવ થતાં ક્રશ થાય છે, શરીર ક્રશ થાય છે, એમ અહીંયા સાધક દશામાં જેમ જેમ આત્માના આનંદનો અનુભવ થાય છે તેમ તેમ આત્મા વિજ્ઞાન ઘન થતો જાય છે. છે તો મૂળ સ્વરૂપ તો વિજ્ઞાન ઘન જ છે, પણ પરિણામમાં ઘનિષ્ઠપણું થાય છે, પરિણામમાં પુષ્ટિ થાય છે, પરિણામમાં પોષણ વધે છે અને શક્તિ વધે છે, ત્યારે એને આત્મા વિજ્ઞાન ઘન થતો જાય છે કહેવામાં આવે છે. એ પણ પર્યાયથી અભેદ વિવિક્ષાનું કથન છે. આત્મા વિજ્ઞાન ઘન થતો જાય છે, પરિણામ કહેવાને બદલે આત્મા વિજ્ઞાન ઘન થતો જાય છે. એ શૈલી છે, આખા સમયસારની શૈલી છે. સુરતાલી શક્તિમાં તો એક ખાસ વિષય છે, ખાસ શૈલી છે, નહીંતર શક્તિ છે એ તો એક એક ગુણ સામાન્ય છે. સુખ ગુણ કેવો, જીવત્વ ગુણ કેવો, જ્ઞાન ગુણ કેવો, આત્મામાં સર્વજ્ઞ શક્તિ કેવી, સર્વદર્શિત્વ શક્તિ કેવી, એક શક્તિ તો સામાન્ય સ્વરૂપે છે. પણ એનું જે વ્યાખ્યાન આવ્યું છે એ પર્યાયની અભેદતાથી પ્રધાન જે કથન આવે છે એ શૈલીથી એના વ્યાખ્યાનો ચાલ્યા છે. આ તો પહેલું વ્યાખ્યાન મેં ચૂકી દઈ, એ ખ્યાલ ગયો હતો. શૈલી જ આપી આવી શકો અને આખા સમય સારની અવલોકન કરવાથી એ શૈલી સ્પષ્ટપણે અપનાવે છે કથન કરનાર આચાર્ય દેવોએ, એ વાત સ્પષ્ટ છે. કેમ એવી શૈલી કરી એમ વિચાર કરવામાં આવે તો એ જ સમજવામાં જીવોને અનુકૂળ છે, એમ પણ એમાંથી પ્રતીત થાય એવો એ વિષય છે. બીજી કોઈ પણ શૈલી અપનાવવા કરતાં વધુમાં વધુ સુગમ અને સરળ અધ્યાત્મ તત્વ થાય, કેમ કે એમાં એ પરિણામ આત્માના આધાર લઈને ઉપજ્યું અધ્યાત્મ એમાં આવે છે, એ અધ્યાત્મ પ્રધાન શૈલી છે. બીજી રીતે કહીએ તો એ શૈલી અધ્યાત્મ પ્રધાન શૈલી છે અને સમજાવવાના દ્રષ્ટિકોણથી તો વધુમાં વધુ સુગમ અને સાનુકૂળ પડે સમજનારને, એ પ્રકાર છે. અને એ પ્રકાર 2000 વર્ષ પર્યંત સલંગ ચાલ્યો એમ કહી શકાય. જ્ઞાનીને અતિન્દ્રિય આનંદ અમૃતના ભોજન છે એમનું પરિણમન, કે આનંદનું ભોજન કરતાં કરતાં વિશેષ વિશેષ પુષ્ટ થતું જાય છે, એટલે એને ભોજનની ઉપમા આપી છે. આસ્વાદનો વિષય હોવાથી પણ એને ભોજનની ઉપમા આપી છે. જન્મ મરણનું તે નાશક હોવાથી તેને અમૃતની ઉપમા આપી છે. આમ કથનચિત ઉપમાને લાયક છે, સર્વથા તો ઉપમાને લાયક નથી, તેથી તેને અનુપમ પણ કહેવામાં આવે. બોલ છે એ પણ આ જ પ્રવચનમાંથી છે, 163 કળશના કળશ ટીકાના પ્રવચન પરથી એમાંથી લીધેલો છે. પ્રશ્ન છે કે જ્ઞાનીની પ્રરૂપણામાં અસતની પ્રરૂપણા આવે, આવો પ્રશ્ન કર્યો છે કે જ્ઞાની કોઈ પ્રરૂપણ કરે ત્યારે સ્વરૂપથી વિરુદ્ધ અથવા સ્વરૂપ સત્તામાં નથી એવા કોઈ પ્રકારે જે સત એવું જે દ્રવ્ય છે, સત લક્ષણમ દ્રવ્યમ, દ્રવ્યનું જે લક્ષણ સત છે એના નિયમ વિરુદ્ધ, એના સિદ્ધાંત વિરુદ્ધ, એટલે એનું સ્વરૂપ નથી એ વિરુદ્ધ કોઈ કથન આવે, પ્રરૂપણા એવી કરે જ્ઞાની કદી કરે નહીં, એનો થોડો વિસ્તાર કર્યો છે. કે એ સતની પ્રરૂપણાના મુખ્ય મુખ્ય બોલ શું છે, અને એનાથી વિરુદ્ધ જાય તો તે અસતની જ પ્રરૂપણા છે, એનાથી વિરુદ્ધ જાય તો એ અસતની પ્રરૂપણા છે. કે જ્ઞાનીની પ્રરૂપણામાં અસતની પ્રરૂપણા આવે? ઉત્તર કે ના. જ્ઞાનીની વાણીમાં અસતની પ્રરૂપણા ના આવે. આ સિદ્ધાંત છે, નિયમ છે, જ્ઞાનીની વાણીનો આ નિયમ છે. કોઈ પણ અજાણ્યા તત્વના ઉપદેશકને, તત્વના કથન કરનારજીની વાણીમાં જે સત્યના સિદ્ધાંતો પરમાગમમાં છે, એના દિવસે જેની પરંપરા સર્વજ્ઞ દ્વારા ચાલી આવી છે, એનાથી વિરુદ્ધ આવે ત્યારે પૂછવાની જરૂર નથી કે એને એ જ્ઞાનીની વાણી નથી પણ એ અજ્ઞાનીની વાણી છે, એમ પછી તપાસ કરવાની જરૂર રહેતી નથી. એના કેટલાક બોલ મુદ્દાસરના નીચે લીધા છે. જ્ઞાનીને અસ્થિરતા હોય, શું છે એ દોષનો વિષય ગણો. મિત્રો, એમ કે જ્ઞાની ક્યાં પરિપૂર્ણ હોય છે? આ હજી તો અલ્પજ્ઞ દશા છે, સાધક દશા છે, અને શુદ્ધતા પણ અલ્પ છે, અને જ્ઞાન પણ કેવળ જ્ઞાનથી અનંતમય ભાગે છે. ભલે કેવળ જ્ઞાનથી અનંતમય ભાગે હોય પણ એને 14 પૂર્વની લબ્ધિ છે. લબ્ધિ તો છે કે નહીં? ઉપયોગ ભલે નથી, લબ્ધિ તો છે, કેવળ જ્ઞાનની લબ્ધિ છે. પણ એને વાણીમાં અસતની પ્રરૂપણા આવતી નથી. અસ્થિરતા ભલે હોય, એના પરિણામમાં અસ્થિરતા હોય, સમ્યક દર્શન અવિરત ગુણસ્થાન જગન્ય ભાવે સ્થિરતા છે, જગન્ય ભાવે સાધકપણ છે, તો પણ ત્યાં અસ્થિરતા છે ફક્ત, એમ કહેવાય છે. એ અસ્થિરતાનો દોષ છે, પણ પ્રરૂપણામાં અસત કથન ના આવે. પણ એની નિરૂપણમાં પ્રરૂપણમાં અસત કથન આવતું નથી. આ નિયમ છે. એ અસત કથનમાં વ્યવહારથી નિશ્ચય થાય એ વાત ના આવે. વ્યવહાર દ્વારા નિશ્ચય થાય એ એમ ખરેખર છે નહીં, એમ એ જાણે છે ને એમ કહે છે. ક્યાંક ઉચ્ચાર કરે છે તો આ સમજણ રાખીને છે. ભાષા ક્યાંક આવે? કોઈ જગ્યાએ ભાષા આવી જાય તો ત્યાં પણ, જેમ કોઈ પાણી મંગાવે ને એમ કહે કે પાણીનો એક પ્યાલો આપજો, ત્યારે ભાષા કરે છે. જ્ઞાનમાં એવું નથી કે પાણીનો પ્યાલો થઈ ગયો છે. પ્યાલો સ્ટીલનો હોય કે કાચનો હોય એ ખ્યાલમાં છે, પણ પાણી ભરેલો પ્યાલો એવી ભાષા બોલવાને બદલે ભાષા ટૂંકાવે છે. એ ભાષા ટૂંકાવાની પદ્ધતિ છે, પણ એમાં જ્ઞાન બદલતું નથી. ભાષા બદલાય છે જરૂર એટલી, પણ જ્ઞાન બદલતું નથી. એમ વ્યવહારથી નિશ્ચય ન થાય એવું જે જ્ઞાન પ્રગટ્યું છે, એટલે દ્રવ્ય સદ ગુણ સદ પર્યાય સદ, દ્રવ્યત્વ ગુણત્વ અને પર્યાયત્વથી જે જ્ઞાન થયું છે દ્રવ્યનું, એમાં ક્યાંય વ્યવહારથી નિશ્ચય થાય? વ્યવહારથી નિશ્ચય થાય એટલે અહીંયા શું કહેવું કે નિશ્ચય જે ધર્મ, દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ શુદ્ધ પરિણામ રૂપ જે ધર્મ છે, તે કોઈ પણ પ્રકારના વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રય પ્રગટે એ વાત કારણ કાર્યમાં ખરેખર નથી. કથન ક્યાંક કર્યું હોય તો તે ઉત્તરિત કથન છે એમ જાણવું, અથવા સહચર પરિણામો કેવા હોય તેનું જ્ઞાન કરાવવા માટેનું એ કથન છે જાણવું, પણ તેના દ્વારા તેનાથી તે પરિણામ પ્રગટ્યા છે, તેના આધારે તે પરિણામ રહ્યા છે એમ કદી જ્ઞાની કહેતા નથી. એવી અસત પ્રરૂપણા જ્ઞાનીથી થતી નથી, કેમ કે એવું એનું વિપરીત જ્ઞાન નથી. પોતાની સમજણને અનુસરીને કથન સૌ કરે છે, જે કોઈ જીવો કથન કરે છે, જ્ઞાનીઓ કે અજ્ઞાનીઓ, એ પોતાની સમજણ અનુસાર કહે છે કે સમજણ કાંઈક છે ને કહે છે કાંઈક, એમ નથી. પોતાની સમજણ અનુસાર એ કથન કરે છે. એમાં જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે એને કદી વસ્તુના સ્વરૂપથી વિપરીત કથન કરવાનો સમજીને વધુ નથી. ઉચ્ચારથી ગમે તે કથન કરવાનો દોષ છે અને એ નિર્દોષ કથન છે. અસ્થિરતા હોય એટલે અસ્થિરતાનો દોષ હોય, એ અસ્થિરતાને વશે એને રાગ થાય, અસ્થિરતાના કારણે દ્વેષ થાય, અસ્થિરતાના કારણે એને ચારિત્ર દશાનો મોહ થાય, પછી મોહ રાગ અને દ્વેષ એની સંતતિમાં અનેક પ્રકાર છે. પછી બધા એના એની પ્રજા છે. પછી અનેક પ્રકારે ભલે પરિણામ થાય અને એમાં પરિણમન થતા હોવાને કારણે અને તે બાહ્ય દેખાવાળા પરિણામ, બાહ્ય પદાર્થ સાથેની પ્રવૃત્તિવાળા તે પરિણામ હોવાથી એક જગતમાં વિચિત્ર પરિસ્થિતિ એ રહી અનાદિથી વર્તમાન સુધીની કે એ બાહ્ય દ્રષ્ટિવાળા જીવો તેને જ માત્ર જોઈ શકતા હોવાથી અને તે જ્ઞાનીના અંતરંગને નહીં જોઈ શકતા હોવાથી પ્રાય ઓળખી શક્યા નથી. નહીતર આ જીવને અનંતવાર જ્ઞાનીનો સમાગમ થયો અને જ્ઞાની તરીકે એને સાંભળ્યા કે આ છે જ્ઞાની, આપણે એને સાંભળવા જોઈએ, અને છતાં એને ઓળખાણ ન થઈ એનું કારણ આ. એમ વિચાર્યું કે આ જ્ઞાની છે એવું બુદ્ધિમાં બુદ્ધિગોચર થવું અને એની ઓળખાણ થવી બે જુદી જુદી વાત છે, બે હાવ જુદી વાત છે. બુદ્ધિથી તો એમ જ કે આ ચાર ચાર પાંચ પાંચ લાખ મુમુક્ષુ માનતા હતા એવા ગુરુદેવ આપણા, એને આપણે જ્ઞાની માન્યા છે આ ભાવમાં, અને વળી આપણે એમના સમુશ્રમમાં પણ જવાના છીએ, માટે આપણને ઓળખાણ થઈ ગઈ એમ જલ્દી માની લેવા જેવું નથી. ઓળખાણ બીજો વિષય છે અને બુદ્ધિથી સ્વીકાર થવો એ બીજો વિષય છે. આધાર શું છે એ સવાલ છે. એ ઓળખાણનો આધાર શું છે અને એનું લક્ષણ શું છે, બસ આ બે વાત સમજાય ને પોતાના પરિણમનમાં પરિણમનથી સમજાય ત્યારે તો કાંઈ પ્રશ્ન રહેતો નથી. બાકી સમજાય ને પરિણમનમાં દેખાય નહીં તો પણ એનો કાંઈ સમજવાનો અર્થ રહેતો નથી. એવો છે શ્રીમદજી તો બહુ સ્પષ્ટ કહે છે કે ઓળખે જે જ્ઞાનીને ઓળખે તે ક્રમે કરીને જ્ઞાની થાય જ. એવો વિષય લીધો છે. કથન પણ એ ઓળખવાનું એક નિમિત્ત છે, આ વિષય એટલા માટેનો છે કે ઓળખાય કેવી રીતે. ઘણા જ્ઞાનીઓ ગુપ્ત રહી ગયા, દુનિયાએ ઓળખ્યા નહીં, એને પોતાને ઓળખાવાની આવશ્યકતા હતી નહીં. એ તો આખી દુનિયાની ઉપેક્ષા કરનારા જીવ છે, કોઈની અપેક્ષા કરનારા એ જીવ નથી. એટલે એ તો એના રસ્તે ચાલ્યા ગયા ને સિદ્ધિમાં પહોંચી ગયા. ખોયું એ તો નહીં ઓળખનારે ખોયું છે, જ્ઞાનીને તો કાંઈ ખોવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે એવા અનંતા ચાલ્યા ગયા સિદ્ધિમાં. જે કોઈને વચન વ્યવહારનો પુણ્ય યોગ હતો અને સતની પ્રરૂપણા કરનારા જે જ્ઞાની પ્રસિદ્ધ થયા જ્ઞાની તરીકે, એ પ્રસિદ્ધ થનારા જ્ઞાનીઓમાં પણ એને ઓળખનારા, એના સંગમાં એના પરિચયમાં આવનારા જીવોમાંથી પણ એને ઓળખનારા બહુ અલ્પ જીવો હોય છે. પણ એ કથનથી ઓળખવાનો પ્રસંગ હોવાથી અહીંયા ચર્ચામાં એ વાત છે કે અસતની પ્રરૂપણા આવે કે અસતની પ્રરૂપણા જ્ઞાનીના વચનમાં ન આવે. વ્યવહારથી નિશ્ચય થાય એમ ન કહે, વ્યવહાર થી વ્યવહારમાં તો વ્યવહાર જ્ઞાનમાં નવ તત્વનું જ્ઞાન આવ્યું, નવ તત્વની શ્રદ્ધા આવી, દેવગુરુ વિતરાગી દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા જ્ઞાન આવ્યા, વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન આવ્યા, અને બહારમાં પંચ મહાવ્રત સુધીના બાહ્યાકરણ રૂપ ચારિત્રના પરિણામ આવ્યા. આ એકે પરિણામથી શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના નિશ્ચય રત્ન પરિણામ પરિણામ કાર્યકારણ ખરેખર નથી ઘટતા એ વાત અહીંયા સ્પષ્ટ છે એમ કહેવાય. એને લઈને નહીં, ભલે એ હોય ખરા, નિશ્ચય પ્રગટનારને એવો વ્યવહાર હોય ખરો, નવતત્વનો ગોટો હોય, દેવગુરુ શાસ્ત્રનો ગોટો હોય, કે વસ્તુના સ્વરૂપના દ્રવગુણ પર્યાયમાં ચોખ્ખી વિપરીત સમજણ હોય, એને તો વ્યવહાર જ્ઞાને કહેતા નથી. એટલે એને તો કાંઈ નિશ્ચિત પ્રગટવાનો સવાલ નથી એ વિપરીતતાવાળાને. પણ એવું વિપરીતતાવાળું ન દેખાતું હોય તો પણ એવા પરિણામથી ખરેખર નિશ્ચય રત્નત્રય પ્રગટતા નથી, નથી ને નથી. આવો વિષય છે. આ વિષય ગુરુદેવશ્રીએ બહુ સુંદર રીતે બહુ જોરથી બહાર મૂક્યો છે, અને તેથી ઘણાને મોંઘું પડી ગયું કે અરે આ શું કહે છે. શાસ્ત્રમાં તો એવા કથન આવે છે, વ્યવહારથી નિશ્ચય થાય એવા તો દેશનાચાર દિનની ટીકામાં સમયસારમાં કથન કહેવાના આવે છે, પંચાસ્તી કાયમાં આવે છે, આમાં પ્રવચન સારમાં આવે છે, દેશનાચાર દિનની શૈલી છે. પણ એ કથન શૈલી છે, ત્યાં એ પરિણામ કેવા પ્રકારના હોય ને એથી હીન કક્ષાના નીચેના સ્તરના પરિણામ, નીચ કોટીના પરિણામ ન હોય એવું જ્ઞાન કરાવે છે. પણ એ પરિણામ થયા માટે નિશ્ચય થયો એમ તો હરગીજ નથી, એ વાત ગુરુદેવે બહુ જોરથી બહાર મૂકી. એને એનું કારણ છે, ત્યાં એમને અનુભવને વ્યક્ત કર્યો કે આવા વ્યવહાર રત્નત્રયના પરિણામ થવા છતાં હજી પણ બહિર્મુખ ભાવ પરિણામમાં બહિર્મુખી પરિણમન ચાલુ છે. આ બધા જ પરિણામ બહિર્મુખ પરિણામ છે, અને એ જ પરિણામ બિલકુલ દિશા પલટીને એકદમ ઉલટી દિશામાં અંતર્મુખ થાય. બહિર્મુખ ને અંતર્મુખ પરસ્પર ઉલટી દિશા છે, એનો પુરુષાર્થ જુદો છે. બહિર્મુખપણું છોડીને અંતર્મુખ પરિણામ થાય છે, એ આખો પુરુષાર્થનો પ્રકાર જુદો છે, એ પુરુષાર્થની લાઈન જુદી છે, એ પુરુષાર્થનું સ્ટેજ જુદું છે, એ પુરુષાર્થનો તબક્કો જુદો છે, અને એ કોઈ આખી જુદી વસ્તુ છે. આનાથી અહીં સુધી તો અભવી જીવ આવે છે, અંગ પૂર્વનું અધ્યયન કરે ને પંચ મહાવ્રત નિરતિ ચાર પાડે, પંચાસ્તિકાની 172 ગાથાની જે પંચાચારના પરિણામ લીધા છે, એ તો અભવ્ય પરિણામના જીવો કરે, એની કોઈ વિશેષતા નથી. ને આ જીવ પણ અનંત વાર કરી ચૂક્યો છે, અનાદિનો છે ને, ક્યારનો છે એનો ક્યાં કોઈ છેડો છે. પણ જે અલૌકિક અતિન્દ્રિય પરિણમન છે એનો આખો પ્રકાર બીજો છે, એ વાતને ધડાકા બંધ રીતે આ કાળમાં ઉપસાવીને બહાર મૂકી હોય તો એ આપણા ગુરુદેવ છે, ઉપસાવીને બહાર મૂકી. એટલે સંપ્રદાયવાળાઓ તો ભડકી ગયા, ત્રણેય સંપ્રદાયના ફિરકાઓમાં ખળભળાટ થઈ ગયો, કેમ કે અનાદિની જે માન્યતા છે એમાં તો આ પીડ્યું જ છે, વ્યવહારથી નિશ્ચિત થાય એ શાસ્ત્ર વાંચતા વાંચતા જ્ઞાન થાય, નવ તત્વોને બરાબર ચોખ્ખી રીતે સમજીને સ્વીકારતા શ્રદ્ધાન થાય, ને વ્રત સંયમને મહાવ્રત પાળતા આચરણમાં શુદ્ધતા થાય, એ વ્યવહારથી નિશ્ચય થાય તો જગત આખું એક નહીં ને બીજી ભાષામાં, એક નહીં ને બીજા શબ્દમાં એક જ ભાવ માને છે, એ વાત ગુરુદેવથી જુદી પાડી છે. અને બહુ જોરથી એ વાત કરી છે, વિચક્ષણ જીવની વિચક્ષણતામાં એ વાત એવી રીતે આવવી ઘટે છે કે અરે આ શું કહે છે, આ બીજી જ લાઈન એટલે શું, તદ્દન જુદી લાઈન એટલે શું, એની એને કુતૂહલપણું અને જિજ્ઞાસા એ પણ કોઈ જોરદાર રીતે આવવી જોઈએ. વ્યવહારથી નિશ્ચય થાય, રાગથી લાભ થાય કે રાગથી ધર્મ થાય, કોઈ પણ પ્રકારના શુભ રાગથી લાભ થાય એટલે કે શુભ રાગથી ધર્મ થાય એટલે કે આત્માનું હિત થાય, એવા અશુદ્ધ પ્રકારના વચનો જ્ઞાની કદી કરતા નથી. એ અસત પ્રરૂપણા છે. રાગથી શુભ રાગથી આત્માનું હિત થાય, ધર્મ થાય, લાભ થાય એ અસત પ્રરૂપણા છે, એવું કદી બનતું નથી. પણ આત્માનો વિચાર થાય, વિચાર આવે એવો રાગ કરીએ, આપણે ક્યાં પરબ્રહ્મની વાત કરીએ છીએ, આત્માની વાત કરીએ તો એ રાગથી તો લાભ થાય કે નહીં, ઘણા તો સમજતા જ નથી. પેલા એક સોનગઢમાં મારવાડી ભાઈ, હું આત્માનું એવું ચિંતન કરું છું, એવું ચિંતન કરું છું, ચિંતનમાં મને આત્માની ભિન્નતા જ રહે છે, બીજો વિષય જ આવતો નથી ને, એટલા આત્માનું જ ચિંતન ચાલે છે, એટલે આત્મલીનતા તો મારે ઘણી છે. હું પણ આમાં લીનતા અને રાગ બે જુદું જુદું કાંઈ પડે, અરે કે એમાં બીજું શું જુદું પડવાનું, એ ચિંતનમાં જ બીજો વિષય ન આવે એટલે એ જ લીનતા, બીજું શું એમાં. એટલે શુદ્ધ પરિણમન અને શુભ પરિણમન બે વચ્ચેનો ભેદ ક્યાંય દેખાતો નથી. એમ એક પોતાનો વિષય ચિંતનમાં લઈએ એટલે એમાં રાગ શું ને એમાં રાગ સિવાયનું શુદ્ધ પરિણમન શું અથવા જ્ઞાન શું, એ વેદ જ્ઞાનની પદ્ધતિ પકડાયા વિના, એ રીત હાથમાં આવ્યા વિના, આવો ગડબડ ગોટો એકત્વ બુદ્ધિમાં થયા વિના અરે નહીં. કેમ કે અનાદથી રાગ સાથેની એકત્વ બુદ્ધિ તો ચાલુ છે, અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એવી પ્રરૂપણા ને અસત પ્રરૂપણા કહેવામાં આવે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કોઈ પણ અપેક્ષાથી કાંઈ પણ કાર્ય કરે છે એવું જેનું માનવું છે તે જ એમ કહે, એવું ન દેખાય ને એમ કહેવાનો પ્રશ્ન રહેતો નથી. વિચાર કથન ગમે તે આવે, એ ત્રણ ચાર ગુણ મૂળ મૂળ સિદ્ધાંત રૂપ લીધા છે. વિશેષ
ભગવાન જય હો પંચાણુ સદગુરુ જય.